कला संसार ने अंदर मानव जीवन केव विटमणा भरेलू अने केव विकट होय छे एनु दर्शन भगवान ना सान्निध्य मां अने भगवान ना ज घर नी अंदर परिवार मां तो समझो कि भगवान तो साक्षीभूत छे जे कोई परिस्थिति छे जे कहीं सारू नरसुए तो दरेक जीवन नी अंदर परोवायेलू ज छे पुष्पनो हार हशे ने तो पुष्पनी पांदड़ी नी साथे एनी डाळी ने एनी डाखळी पण परोवेली हशे કે આપણને પસંદ નહીં હોય એને ફેંકી દઈશું આત્મા પણ એ પુષ્પમાળાની અંદર એ પુષ્પની પાંદડી સુગંધી વાળી તો એની પાછળ એની ડાખરી એની ડાળી પણ સાથે આવવાની સમસ્ત આ જગતનો વ્યવહાર જીવનનો વ્યવહાર પણ દાંપત્ય જીવનનો વ્યવહાર આવા જ પ્રકારનો તડકી છાયડી હંમેશા આવતી જતી રહેવાની. અહીંયા દશરથજી અને કૈકેયી વચ્ચેનું દાંપત્ય છે અને સમસ્યા બે બાજુની છે, પુત્ર સ્નેહ પણ છે અને વંશની પરંપરાનો વ્યવહાર પણ છે. માણસને જીવનમાં સાચવવા માટે કેટલી બધી દિશાઓ હોય છે, બધી બાજુ એને સંભાળવાનું હોય, સાચવવાનું હોય અને એમાં ક્યારેક નિર્ણય લેવાનો વારો આવે ને ત્યારે વિટંબણા એ વિકટ પરિસ્થિતિ બહુ જ મુશ્કેલ અઘરી હોય. ત્યાંથી રસ્તો કેમ કાઢવો? જ્યારે દાંપત્ય જીવન આવું જો દશરથ અને કૈકેયીનું હોય તો એમાં જ્યારે ભગવાન આવીને ઉભા રહે ત્યારે સમાધાન નહીં, સાચો ઉકેલ નીકળ્યો. બે વચ્ચેનું જે કંઈ સંઘર્ષ છે એ સુમંતજી ભગવાનને લાવીને ઉભા રાખ્યા આ ગ્રહસ્થના દાંપત્ય જીવનની વચ્ચે, અને ભગવાને તો જાણ્યું કે આ પ્રકારનો સંઘર્ષ છે. સુત સ્નેહ ઉત બચન ઇત, આ બાજુએ પુત્ર પ્રેમ છે ને પેલી સામેની બાજુએ વચન કુલ પરંપરા છે. સંકટ ભરે ઉનર, દરેકના જીવનમાં આવું સંકટ નિર્ણય લેવાની ભૂમિકા જ્યારે આવે, આખરી નિર્ણય લેવાની, ત્યારે માણસ બહુ જ જો સાવધાન ન રહે, સ્વસ્થ ન રહે તો એનું જે કંઈ નિર્ણય લીધો હોય એમાં કંઈક ક્ષતિ રહી જાય. અહીંયા દશરથજી પોતે સંકટ ભર્યું, બે બાજુ છે, કયું સાચવવું? મારો પિતા તરીકેનો પુત્ર સ્નેહ સાચવું કે મારી વંશ પરંપરાની નો હું સૂત્રધાર છું કે મારી વંશની પરંપરાઓને સાચવું? મોટી આપત્તિ. જ્યારે પણ આસક્તિ ઉભી થાય કોઈ પણ બાબતની, દેહાધ્યાસથી માંડીને સંસારની કોઈ પણ વસ્તુ કોઈ પણ વ્યક્તિમાં વધારે પડતી આસક્તિ થાય ને ત્યારે માણસ દુઃખી થતો હોય છે, અને દુઃખના પરિણામ પણ દુઃખના કારણ પણ આવા જ પરસ્પરના મન દુઃખ, વિચારભેદ, મનભેદ. કૈકેયી અને દશરથજીની વચ્ચે વિચારભેદ છે કે રાજ્યાભિષેક રામ, તો કૈકેયી કે છે ભરત વિચારભેદ, અને એમાંથી મનભેદ ઉત્પન્ન થયો. વિચારભેદમાંથી જ મનભેદ ઉત્પન્ન થાય અને એમાંથી જ ક્લેશનો જન્મ થાય અને દુઃખ સામું આવીને એવી આપત્તિ વિપત્તિનો દુઃખ સામે આવીને ઉભું છે કે મહારાજ દશરથજી આવા સમર્થ શ્રેષ્ઠ હોવા છતાંય, વીર હોવા છતાંય એનો નિર્ણય લઈ શકતા નથી. માણસ શક્તિશાળી હોય, બુદ્ધિશાળી હોય, સંપન્ન હોય, પણ આવી ઘડીઓ આવે ને ત્યારે નિર્ણય ના લે, બહુ ઘૂંચાય, બહુ ઘૂંચાય, બહુ દુઃખ. અને તે સમયે ભગવાન આવીને ઉભા રહે ત્યારે ભગવાન સમાધાનમાં તો બાછોડ હોય, પણ ઉકેલ એટલે સાચો ઉકેલ હોય, તો ભગવાન એનો સાચો ઉકેલ આપે ત્યારે જે કોઈ પરિસ્થિતિ હોય એને સ્વીકારવા માટે તૈયાર રહેવું પડે. ભગવાને જોયું કે આ દુઃખનું કારણ શું છે, મારી ઉપરનો પ્રેમ અને કઈ કઈ નો આગ્રહ છે, વજન. એટલે ભગવાને નિર્ણય કર્યો કે આસક્તિને છોડો, પણ જે આદર્શ છે એનું જતન કરો. અને એટલા માટે પિતાને દુઃખ થાય છે, છતાંય જે કુલ પરંપરાના આદર્શ છે એને દ્રઢ કરવા માટે પોતે વનવાસનું વચન સ્વીકારી લીધું. આનું નામ ઉકેલ. સ્પષ્ટપણે ભલે જે કઈ પરિણામ આવે તે સહન કરી લેવાની તૈયારી રાખવાની, પણ આ ઉકેલ એ જ માત્ર આની અંદર સાચો છે. બાકી પિતાના વાત્સલ્ય, એમના પ્રેમ અને એમની પોતાના પ્રત્યેની, ભગવાન પ્રત્યેની આ શક્તિને જો લક્ષમાં લઈ લીધું હોત અને રામે નિર્ણય કર્યો હોત કે બસ મારે નથી જવું, મારા પિતા મને ના પાડે છે, તે એ ચાલી શકત. પણ રાજાને અપયશ મળત કે આપેલું વચન રાજાએ પાળ્યું. એટલે પુત્ર પણ આદર્શ પુત્ર, પિતૃભક્ત પુત્ર, કે પિતાજી હું આપને કલંક નહીં લાગવા દઉં અને આપે આપેલા વચનને પાળવું એ મારી ફરજ છે. આપે ઉદારતાથી વચન આપી દીધું છે એટલે આપે. ખિસ્સામાંથી કોઈ પણ વસ્તુ આપીએ તો આપણે આપણી જાતે આપીએ છીએ. કઈ કઈને વચન માંગવા માટે સામેથી કહ્યું છે દશરથજી, બે ના ચાર માંગી લે, અને માંગ્યા પછીથી આપવું તો પડે જ. અને માંગ્યું એટલે પહેલું કહી દીધું વચન આપું છું, આપી દીધું પછી માંગ્યું છે, હવે આપેલું પાછું કેવું પેલું છે. સામાન્ય માણસ હોય તો પણ કે ભાઈ આપેલું પાછું ના, વ્યવહારની અંદર પણ આપ ભૂલી જાઓ આપી. તો અહીંયા તો ભગવાન સ્વયં છે એટલે દ્રઢ નિશ્ચય, કઠોર નિશ્ચય કરે છે, નિર્ણય આપે છે, પિતાજી આપના વચનને અનુસરવા માટે હું વનમાં જઈશ અને આપની કીર્તિ, વંશની પરંપરા અક્ષુણ્ણ એમની એમ બની રહે. એટલે જીવનના વ્યવહારની અંદર નિર્ણય લેવાનો આવે ને ત્યારે બહુ મુશ્કેલ પડે, આકરો પડે, અને ભગવાન જયારે નિર્ણય આપે ને ત્યારે દુઃખ પણ થાય. ભગવાને નિર્ણય લીધો, મારા દશરથજીને અપાર દુઃખ થયું, જીવન ખોવું પડ્યું. આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ ત્યારે ભગવાન જે નિર્ણય આપે, ભગવાન આવું નહીં, હા મને આ પ્રમાણે આ પ્રમાણે કરી આપો, પોતાના સ્વાર્થને માટે ભગવાનને વિવશ કરવાના, અને આપણે વિવશતામાંથી મુક્ત થઈ જવા. ભલે ભગવાન ઉદાર છે આપી દે, પણ ભરતજી ખૂબ સાવધાનપૂર્વક કે છે, સાવધાનતાપૂર્વક કે છે, જો સેવક સ્વામી સગોચી, જો સેવક બનીને ભક્ત બનીને ભગવાનને સંકોચમાં નાખે તો કે છે તાસુમતી પોચી, એ મંદ બુદ્ધિનો છે, એ સ્વાર્થી છે. કેટલો સરસ નિર્ણય ભરતજી આપી દીધો, જો સેવક સ્વાર્થ બસ, સ્વાર્થી સેવક બનીને જો ભગવાનને પોતાના માલિકને સંકોચમાં નાખે, હવે કરી આપો ને આપણો છે, વિવશ થઈને કરી આપ્યું. તે છતાંય ભરતજીએ ભગવાનના નિર્ણયને માથે ચડાવ્યો છે. ભરતજી તો પાછા લેવા માટે આવ્યા છે, અને ભરતજી બધું જ સમજાવી દીધા પછી બહુ સ્પષ્ટ કહ્યું કે પ્રભુ આપની આજ્ઞા હશે એ પ્રમાણે હું કરીશ, આપ મને આજ્ઞા આપો. તો ભગવાને સમાધાન નથી કર્યું, નિર્ણય સ્પષ્ટ નિર્ણય લઈ લીધો છે કે તમે અયોધ્યા જાઓ, 14 વર્ષ પછી હું આવીશ. વચન તો અહીંયા પણ જે વચન આપ્યું છે એ વચન પાળવા માટે ભગવાન કઠોર થયા. આપણી સમસ્યાઓને પણ જયારે ભગવાનની સમક્ષ મૂકીએ અને ભગવાન જે કઈ નિર્ણય કે જે કઈ સમાધાન જે કઈ રસ્તો આપે એને શિરોધાર્ય કરી, પછી ના મને દુઃખ થશે, મને નુકસાન થશે, જે ભગવાનને ગમ્યું તે સાચું, ભલે બીજું કશું નહીં. પણ જયારે પેલી કાળોત્રી લખીએ ને ત્યારે છેક નીચે લખીએ છીએ ભગવાનને ગમ્યું તે ખરું, આટલું લખ્યું. કેમ કે ભગવાને નિર્ણય લીધો. એમ વનવાસના આ વિષયની અંદર સંઘર્ષમાં કૈકેયી અને મહારાજ દશરથ પતિ પત્નીનો આ મનભેદ અને વિચારભેદ છે, અને એમાં ભગવાન ત્યાં આગળ આવીને એ નિર્ણયનું સમાધાન કરી આપે કે હું વનમાં જઈશ, આસક્તિ છોડો, દેહાધ્યાસ પણ છોડી દો જો જરૂર પડે તો, શરીર પણ છોડવાની તૈયારી. પણ ભગવાનનો નિર્ણય એ ધર્મનો નિર્ણય છે, ન્યાયનો નિર્ણય છે, નહીં તો ધર્મ કેવી રીતે રહી શકશે? ધર્મનું સંચાલન જો ભગવાન જ સ્વાર્થી રીતે કરવા બેસે તો બીજા પણ ધર્મની બાછોડ કરવા મળશે. એટલે ધર્મ સાચા ધર્મની અંદર બાછોડ ન હોય. ગીતાની અંદર પણ અર્જુનને ધર્મ શીખવ્યો, યતો ધર્મ તતો જયા, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નિતિર્મતિ. ધર્મ ત્યાં છે કે જ્યાં સાચો નિર્ણય, જ્યાં ભગવાન છે ત્યાં જ ધર્મ છે. અને ભગવાન ક્યારે પણ સ્વાર્થનો નિર્ણય નહીં આપે, એ આપશે એટલે ન્યાયને ધર્મને પોતાની નજર સમક્ષ રાખીને આપે. એટલે યદ યદ આચરતી શ્રેષ્ઠ સતત દેવે ઇતરો જન સયત પ્રમાણમ કુરુ દેવ. ઘરના વડીલ માણસો કે સમાજના કે સંસ્કૃતિના સૌથી ઉપર શિખર પર બેઠેલા માણસો જે પ્રકારનું આચરણ કરીને નિર્ણય લેશે તે એનું પ્રમાણ આપી આપીને, જેને રેફરન્સ આપી આપીને કહેશે કે આ પ્રમાણે ભગવાને કર્યું તો પછી આપણે એમ એ પ્રમાણે જ કરો ને, સયત પ્રમાણમ. અને એટલા માટે ખોટું કામ ખોટો નિર્ણય ભગવાનથી લેવાય જ નહીં, લઈ શકે અને લે જ નહીં. એટલા માટે આ દાંપત્યના કલહની અંદર ક્લેશની અંદર ભગવાન મધ્યસ્થી બન્યા. વાસ્તવિકતાનો સ્વીકાર કરવા માટે બદ્ધ કર્યા કે ભાઈ જીવનમાં વાસ્તવિકતાનો સ્વીકાર કરતા શીખો. જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે, તસ્માદ અપરિહાર્યર્થમ. જે અપરિહાર્ય છે, વાસ્તવિકતાને સ્વીકારવાનો હંમેશા આપણા જીવનમાં એક સમજ આવી ગઈ. સ્વીકાર કરતા શીખવું પડશે, એનો નિર્ણય લેવો પડશે કે મૃત્યુની વાસ્તવિકતાને આપણે સ્વીકારવી જ પડે, ભલે ગમે એટલો ભય લાગતો હોય, મૃત્યુની બીક લાગતી હોય. છતાંય કહીએ કે ભાઈ એક વાર તો હવે જવાનું તો છે જ. આવો પોતાના મનની અંદર દ્રઢ સ્વીકાર હોવો કે પ્રભુનો આપેલો જે નિર્ણય છે એને સ્વીકારી લો. અને એટલે લખીએ પ્રભુને ગમ્યું તે સાચું, અમારા ફલાણા ફલાણા ધામ પામ્યા છે. ભગવાન જે નિર્ણય આપે તે સાચો અને સત્ય નિર્ણય હોય છે. ધર્મની રક્ષા કરવા માટે ન્યાયની રક્ષા. અહીંયા કૈકેયી અને દશરથજીની વચ્ચે જે કલહ છે એની અંદર એટલી ચરમસીમા આવી ગઈ કે દશરથજી કંઈ પણ બોલી શકતા નથી. અને છેવટે કહી દીધું કૈકેયીએ, સકહું તો આયસુ ધરહુ શિર ને તમે ટહુ કઠિન કલેશ. જો શક્ય હોય રામ તો આ આજ્ઞાને તમે માથે ચઢાવી લો અને આ જે કઈ સમસ્યા છે એનો ઉકેલ લાવો. કૈકેયીએ કહી દીધું. આ પરિસ્થિતિ છે, ભગવાનની આગળ પરિસ્થિતિને સ્પષ્ટ કરી દીધી કે પ્રભુ મારું આ આ પરિસ્થિતિ છે, મારી આ હાલત છે, હવે મારે શું કરવું આપ નિર્ણય આપો. એમ કૈકેયીએ કહી દીધું કે પ્રભુ એક તરફ આપનો સ્નેહ છે, બીજી બાજુ બીજા પલ્લાની અંદર વંશ પરંપરાના વચનનું પાલન છે, અને એ બે માંથી એક નિર્ણય તમે કરો, તમારે લેવાનો છે. સકહુત આયસ ધરાવું છે, જો શક્ય હોય તો આ નિર્ણયને માથે ચઢાવી લો. જે હજુ કયો નથી કયો નિર્ણય, પણ પિતાને આ જે કઈ છે પરિસ્થિતિ એમાંથી આવનારો નિર્ણય તમારે માથે ચઢાવી લો શિર આજ્ઞા, અને જે કઈ ક્લેશ છે મહારાજ દશરથજીનો એનો દૂર કરો.